સંદેહ નિવારણી પ્રકરણ 4. અરે તમે આવ્યા છો? અત્યાર સુધી તમે આવ્યા છો કે નહીં તે હું જોતો હતો. હું જાણતો હતો કે તમે વખતસર આવનાર વ્યક્તિ છો. તમને જોઈને મને ખૂબ આનંદ થયો.
સ્વામી, બીજી ગમે તે વસ્તુની હું ઉપેક્ષા કરું, પરંતુ તમારી આજ્ઞાની ઉપેક્ષા મારાથી થાય? ખરું કહું, તમને મળવા માટે દરેક માસની 16મી તારીખની હું રાહ જોતો રહું છું. કેવું વધારે મોટું સુખ હું પ્રાપ્ત કરી શકું છું? કેવો વધારે સારો ખોરાક હું લઈ શકું છું?
ઘણું સારું. માનવીના સાચા રસ્તામાં આવા શ્રદ્ધા અને ભક્તિ મહાન મદદરૂપ છે. ક્ષણિક દુન્યવી ઉદ્યમો પૈકી નિષ્ફળ ઉદ્યમ કરવામાં ઊંઘ ગુમાવી અને ખોરાકનો ત્યાગ કરવો તે કરતાં સાચું અને અર્થપૂર્ણ તથા પવિત્ર ધ્યેય પ્રાપ્ત કરવું એ કેવું વધારે સારું અને કેટલું વધારે આનંદદાયક છે. તમે હાલ બાજુએ મૂકો. હવે તમારે શું જોઈએ છે બોલો.
સ્વામી, ગયે મહિને તમે ચિત્ત વિશે કંઈક કહ્યું હતું અને એમ કહ્યું હતું કે તમે આ મહિને તે વિશે વધારે સમજ આપશો. ત્યારથી તમારી પાસેથી તે વિશે વધુ જાણવાના હેતુથી હું પસાર થતા દિવસોની ગણતરી કરતો હતો. આખરે તે દિવસ આવે છે, કૃપા કરીને તે વિશે મને કહો.
અત્યાર સુધી જે કંઈ કહેવાયું છે તે તમે સમજ્યા છો? સમજવાનો અર્થ એવો નથી કે માત્ર ભણી જવું કે ગોખી મારવું. મહાવરાથી અને અનુભવથી વિચાર, વાણી અને વર્તનમાં, અર્થાત મનથી, વાણીથી અને કર્મથી, તેમજ પૂર્ણ સ્વસ્થતાથી તમે જગતનું સાચું લક્ષણ સમજ્યા છો કે તે જગત અવાસ્તવિક યા નામનું જ છે?
માત્ર એ સમજથી બીજી પ્રવૃત્તિઓ અને ફરજોનો ત્યાગ કરીને મનુષ્ય સાંઈ પરમાત્માના વિચારોમાં ડૂબી શકે છે, ખરું ને? જો હું એટલું સમજ્યો ન હોત તો મેં મારી જાતને આ દુનિયાની વેદનાની ગુલામ બનાવવામાં આ મૂલ્યવાન સમય બરબાદ કર્યો હોત. આ પ્રમાણે સમજવું એ તમારી કૃપાનું ફળ છે, એમાં મારી મહેનત કંઈ નથી.
બહુ સારું. પ્રિય શિષ્ય, જો ખેડૂતે વાવેલા બીજ ઉગે નહીં અને પાક આપે નહીં તો ખેડૂત કેવો નિરાશ થાય? તે જ પ્રમાણે જો હું સાચા ડાપણના જે બીજ વાવું છું તે સારા રોપા તરીકે ન ઉગે અને સારો પાક ન આપે તો મને પણ તેવી જ અસર થાય. બીજી બાજુએ જો તેઓ સારી રીતે ઉગીને આનંદરૂપી પાક આપવા ફળદ્રુપ બને તો મને કેટલો આનંદ થાય. એ જ મારો ખોરાક છે. તમારે મારી જે સેવા કરવાની છે તે આ જ છે. આના કરતાં વધારે ઉત્તમ બીજી કોઈ ચીજ નથી. તમારે ખાતર બોલાયેલા સારા અને સાચા શબ્દોને ફેંકી દીધા સિવાય તમે જો તેમનો અમલ કરો અને તેમાંથી આનંદ મેળવો તો તે આનંદનું તત્વ એ મારો ખોરાક છે. જો તમે આ પ્રમાણે મારા શબ્દો અનુસાર વર્તન કરશો અને તેમને આચરણમાં મૂકશો તો હું તમને વધારે કહીશ. પછી ભલે તમારે પૂછવાના પ્રશ્નોની સંખ્યા ગમે તેટલી હોય, જે કંઈ કહેવાયું હોય તેનો ઉપયોગ થયા વિના કિંમત બગાડવા દેવામાં આવે અને લોકો આવીને મને ફરી ફરીને બોલવાનું કહે તો પછી તે કહેવાનું શું હોય? જેમ તમે કરી રહ્યા છો તેમ બધા અમલ કરવા માંડે તો દુનિયાને કોઈ મુસીબત હશે જ નહીં અને અસત્યના દર્શન પણ થશે નહીં.
સ્વામી, જેમ બીજી દરેક ચીજને માટે છે તેમ ઈશ્વરી શબ્દોને અમલમાં મૂકવા માટે પણ પરમાત્માની કૃપાએ પાયાની જરૂરિયાત છે. તે વિના કંઈ પણ બની શકતું નથી. તે કૃપા તમે કહ્યું તેમ હંમેશા હાજર હોય છે. જેમ સૂર્ય ધુમ્મસથી ઢંકાઈ જાય છે તેમ કૃપા દ્રષ્ટિને હું અને મારું ના અંધકારથી હરકત પહોંચે છે, પરંતુ હું અને મારું પર અનુભવ અને શિસ્તથી વિજય મેળવી શકાય છે. તે કારણે આપણે જે સાંભળીએ અને અનુસરીએ એનો અર્થ જો સારી રીતે સમજીએ તો તે ઘણું સહેલું છે. આ મારો અનુભવ છે. હું બીજાના અનુભવ વિશે જાણતો નથી.
સત્ય સત્ય, તમે જે કહો છો તે ખરું છે, તમે તેને સારી રીતે સમજ્યા છો. અર્થને સમજાવીના જો જુદા જુદા ખુલાસા આપવામાં આવે તો તેથી સત્યના અર્થનો અનર્થ થઈ જાય છે, અને જો ખોટો અર્થ લગાવવામાં આવે તો તે સત્યને ખોટું પાડે છે. પરંતુ જો તે સ્પષ્ટપણે સમજાયું હોય તો તેનો મહાવરો રાખવાનું સહેલું બને છે. હવે આનો વિચાર કરો, શું બધા એકી વખતે અવસાન પામે છે? તે જ પ્રમાણે આ કે તે વ્યક્તિમાં ઉચ્ચમાં ઉચ્ચ અર્થાત સર્વોચ્ચ ડહાપણના ઉદય જુદે જુદે સમયે થશે. જો તમે એક પછી એક ગાયન ગાતા રહો તો તમે સંગીત શીખો છો. તે જ રીતે જો હું બોલું અને બોલવાનું ચાલુ રાખું તો બધા સત્ય સમજશે. લોકો સમજતા ન હોય તે કારણે ચૂપ રહેવું એ મારો ધર્મ નથી. એવા લોકોને એક વખત, બે વખત અને જરૂર હોય તો તેથી વધારે વખત પણ સત્યની જાણ કરવી જ જોઈએ.
સ્વામી, અમે લોખંડના ગઠ્ઠા જેવા છીએ અને પરમાત્મા લોહચુંબક જેવા છે. બંનેને એકબીજા સાથે સંબંધ છે, પરંતુ લોખંડના ગઠ્ઠાનું પરમાત્માના હાથમાંની કોઈ ઉપયોગી વસ્તુમાં રૂપાંતર કરવું હોય તો તેને ચિંતારૂપી અગ્નિમાં ગરમ કરવો પડે છે અને વેદનારૂપી હથોડા વડે ટીપવો પડે છે, જેથી તે તાબે થાય અને પ્રત્યુત્તર આપે. તેથી અમારા જેવા લોખંડના ગઠ્ઠાઓને હથિયારોનો આકાર આપવા માટે તમારે ઘણી તકલીફો ઉઠાવવી પડે છે. તમે કહ્યું છે કે તે જ તમારી ફરજ આ જીવન કાર્ય છે. હવે અમે ગયે મહિને તેનો ઉલ્લેખ કરેલો તે ચિત્ત વિશે કૃપા કરી મને કહો.
હા, ચિત્તને પણ બીજું નામ છે, શુદ્ધ સત્વ એટલે કે શુદ્ધ ચેતના. જેમ વિદ્યા અવિદ્યાથી ઉલટી છે, તેમ શુદ્ધ ચેતના અને અશુદ્ધ ચેતનાથી તે ઉલટી છે. જેટલે અંશે અંધકાર પ્રકાશમાં સ્વાભાવિક છે, તેટલે જ અંશે અશુદ્ધ ચેતના શુદ્ધ ચેતનામાં સ્વાભાવિક છે. પ્રિય શિષ્ય, ઘણા શબ્દો બોલાય છે તે કારણે ગૂંચવણમાં ન પડીશ. વિદ્યા અવિદ્યા, જ્ઞાન અજ્ઞાન, શુદ્ધ સત્વ મલિન સત્વ, એ સઘળા શબ્દો એક જ વિચાર દર્શાવે છે, જુદા જુદા વિચારો નહીં. હું તમને બીજો પ્રશ્ન પૂછીશ, તમે પ્રકૃતિનો વિરોધાર્થ શબ્દ સાંભળ્યો છે?
મેં તે શબ્દ સાંભળ્યો છે. જ્યારે તે વ્યાકરણનો અભ્યાસ કરો ત્યારે હું શીખ્યો હતો કે પ્રકૃતિનો વિરોધાર્થ વિકૃતિ છે.
વિકૃતિનો અર્થ શું થાય છે?
વિકૃતિનો અર્થ વિકાર, ફેરફાર, બદલાયેલું સ્વરૂપ, બીજા ઉપરથી બનેલું આ યાસાધિત રૂપ એવો થાય છે. અગ્નિ મૂળ શબ્દ છે, અગ્નિ તેના પરથી બનેલો શબ્દ છે. વળી તે જ પ્રમાણે જમ યમ પરથી બનેલો શબ્દ છે, જન્ન યજ્ઞ પરથી બનેલો શબ્દ છે, વગેરે.
તે જ પ્રમાણે પરમાત્માની પ્રકૃતિ વિદ્યા કહેવાય છે, અને તેના પરથી બનેલું અથવા તેના પરથી ઉતરતું રૂપ અથવા વિકૃતિ એ અવિદ્યા કહેવાય છે. વિદ્યા અથવા શુદ્ધ સત્વનું ઉતરતું રૂપ અવિદ્યા અથવા મલિન સત્વ છે.
તે કેવી રીતે છે સ્વામી? વિદ્યા પરમાત્મામાં પ્રકાશિત છે અને અવિદ્યા માત્ર વિદ્યાને કારણે જ નજરે પડતી હોય છે. કહેવાનો મતલબ એ છે કે બ્રહ્માંડની રચનાઓ સર્વસામાન્ય સિદ્ધાંત પરમાત્મામાં છે, અને આ સર્વસામાન્ય સિદ્ધાંત પોતે વ્યક્તિથી જુદી વ્યક્તિ તરીકે દેખાય છે. આ અજ્ઞાનની શક્તિની અવિદ્યા શક્તિ પણ જુદું જ ન પાડી શકાય એવા અસ્તિત્વ તરીકે દેખાય છે, કારણ કે પરમાત્મા એકમાત્ર અસ્તિત્વ છે. તેથી તે એકમાત્ર અસ્તિત્વ સર્વસામાન્ય અને ખાસ સમગ્ર તેમજ નજરે પડતા ભાગોનો આધાર અથવા પાયો છે. આ તમારો અર્થ છે સ્વામી, શું એ નહીં?
તે જ કારણે પરમાત્મા સત્ય અને બ્રહ્મ ગણાય છે. આ સત્ય અખંડ અને અવિભાજ્ય છે, તે અદ્વૈત દ્વૈત વિનાનું છે, તે અનંત અંત વિનાનું છે. ઉપનિષદોમાં આ અપ્રકટ માયાશક્તિ સાથેનું સત્યપૂર્ણ ઇદમ કહેવાય છે. આ ઉપનિષદના પૂર્ણમદમ પૂર્ણમિદમ મંત્રનું રહસ્ય જ કે ગુઢાર્ધ છે.
અરે કેવું સુંદર શિક્ષણ! એ છાલ ઉતારેલું અને ખાવા માટે તૈયાર ફળ હાથમાં આપવા જેવું છે. આ પ્રગટ થયેલા સમગ્ર જગત અથવા પૂર્ણ અપ્રગટ અવિભાજ્ય સત્યના પૂર્ણમાંથી ઉત્પન્ન થયું છે એ વિશે તમે બોલ્યા, શું એમ નથી?
એને જ કારણે આપણે વાસુદેવસ્ય સર્વમિદમ સર્વમ ખલવિદમ બ્રહ્મ વગેરે કહીએ છીએ. વસુદેવ બ્રહ્મ એ જુદા શબ્દો છે, પરંતુ તેમના અર્થમાં બિલકુલ ફેર નથી. તમે સમજ્યા?
સ્વામી, એ બધું અમૃત જેવું છે, પરંતુ હું કોણ છું તે તમે મને હજી સુધી કહ્યું નથી.
હાલમાં આટલું પૂરતું છે. આવતે મહિને સ્પષ્ટ ઉદાહરણો દ્વારા હું તમારા સઘળા સંદેહોને ઉકેલ કરીશ. તમને જે કહેવામાં આવ્યું છે તેને સારી રીતે સમજો, તેને ભૂલશો નહીં, બાજુએ મૂકશો નહીં, તેના ઉપર ચિંતન કરો. હવે તમને રજા છે.